સંવાદ 2491 જેઠ સુદ પૂનમ રવિવાર તારીખ 13/6/65 ના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામી નું શ્રી પરમાત્મ પ્રકાશ ના અધિકાર 2 ની ગાથા 107 ઉપર સુવર્ણપુરી માં પ્રવચન.
નમો લોય સૌ હરિહંતાણમ, નમો લોય સૌ સિદ્ધાણમ, નમો લોય સૌ આયુર્યાણ, નમો લોય સૌ ઉજ્જાયણમ, નમો લોય સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ, ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધમ ચૈ ઓમકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમી મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર સુમંગળમ નમઃ સમરિસ્તારાય સ્વાનુભૂત્યાચાસ્તિ સ્વાય ભવાય સર્વાદા.
આ પરમાત્મા પ્રકાશ એનો અધ્યાય બીજો 107 ગાથા. એવું શું કે છે સિદ્ધાર્થ થઈ ગયો છે. સબ જીવો કી એક જાતિ હૈ, પાંચમાં તો એવું મૂક્યું છે કે એક જ દેવ ત્રિભુવન, આખા ત્રણ લોકમાં ત્રિભુવન એક જ દેવ હશે છે, સંગ્રહ નહીં. જાતિ છે ને બધી એક, પણ ત્રિભુવનમાં એક આત્મા વસે છે તો એમ કોઈ લઈ લે તો એક આત્મા જ છે ને, બીજા પૂજગળો ને કર્મ નથી. એમ આ તો જીવની અપેક્ષા ચાલે છે. કાર તો ત્રિભુવનમ એવું હશે શું, એકે દેવી વસઈ, ત્રિભુવનમાં એક જ આત્મા વસે છે. દિવ્ય શક્તિમાન પરમ પરિણામી સ્વભાવ, વસ્તુનો પરમ પરિણામિક દ્રઢ સ્વભાવ, એ પરમ દિવ્ય શક્તિ વાળો દેવ એ સંગ્રહે એક જ દેવ લોકમાં વસે છે. સંગ્રહ હોય પાછું બધું થયું એક નથી, જાતિ એક છે. એક શબ્દ ને પાછું ત્રિભુવનમાં એક આત્મા વસે એમ કહ્યું છે. પછી એક આત્મા સિવાય પાંચ દ્રવ છે એ અહીં વાત અત્યારે કામ નથી. અત્યારે તો અહીંયા આત્માની અપેક્ષા વાત ચાલે છે. નહીં તો પાઠ એવો છે, એક દેવઈ જે વસે હું એવું વસે છું. ત્રિભુવનમાં એક જ આત્મા છે, બીજું કઈ છે? હવે ત્રિભુવન ક્ષેત્ર છે, કાવ છે, બધું આવી ગયું ને પહેલેથી. કર્મની જાત છે, માતા આવી ગઈ પાઠમાં આવી ગયું. સબ જીવો કી એક જાતિ હૈ, જૈસે સેના અને વન એક હૈ, વૈસે જાતિ કી અપેક્ષા સબ જીવ એક હૈ. નર નારકાદી ભેદ, મનુષ્ય નારકી ત્રિયંચને દેવ, એ વર્તમાન કર્મના નિમિત્તના અવસ્થાના ભેદો એને લક્ષમાં ન લેતા, વસ્તુ સ્વભાવ પરમ પરિણામી દિવ્ય શક્તિ વાળું તત્વ એને અંતરમાં દ્રષ્ટિમાં લેતા, બધા આત્મા એવા દિવ્ય શક્તિમાન છે એમ યા એક જાતિ પણ સ્થાપન કરવામાં આવ્યું. બ્રાહ્મણ ક્ષત્રિ વૈશ શુદ્રાદિ વર્ણભેદ સબ કર્મજનિત હૈ, એ કઈ વસ્તુના સ્વરૂપમાં નથી. એથી શુદ્રાદિ ભેદો એ તો પર્યાયના ભેદમાં છે, વસ્તુ પરમાનંદ મૂર્તિમાં ભેદ. એથી જો ને કેટલાક એમ લે છે ને કે જો આમાં કઈ જાતિ ભેદ નથી, વસ્તુ બધી એક છે. એટલે કેવળ જ્ઞાન ક્ષુદ્ર દશામાં પણ ચંડાલ દશામાં પણ ઉત્પન્ન થઈ શકે, કારણ કે જાતિ એક છે એમ નથી. એમ આ તો વસ્તુનો પરમ પરિણામ સ્વભાવ એ છે. પાછું એમ કે અભેદ નહીં છે સર્વજીવમાં, એક જાણો બધાને એક જાણો. એનો અર્થ એમ નથી કે પર્યાયમાં ચંડાલપણું ક્ષુદ્રપણું આદિ છે તો એ પર્યાયમાં તેને મોક્ષ દિશા થઈ શકે એમ ત્યાં કેવું નથી. એ તો નિર્બુદ્ધિ સર્વજીવ સમાન શક્તિમાન છે, સમજાય છે? જાતિ વેશનો ભેદ ને કયો માર્ગ જો હોય આત્મસિદ્ધિ માં આવે છે. આપણે તરફથી કર્યો તો ભાઈ કયો માર્ગ, જો ભગવાને કયો માર્ગ હોય તો જે જાતિ ને જે વેશ નિમિત્તમાં ઉત્પાદન હોય તે જ હોય શકે, બીજું હોય શકે નહીં. પણ એમ નહીં કે ગમે તે જાતિમાં કેવળ થાય કે ગમે તે વેશમાં કેવળ થાય, એમ અહીંયા સિદ્ધ કરવાની વાત નથી. ભગવાન આત્મા અનંત ત્રણ લોકમાં બિરાજમાન. ઓહો, દીર્ઘ દ્રષ્ટિ કેટલી! વર્તમાન અવસ્થાના જીવોની અનંત ભેદ ભિન્ન ભિન્ન અવસ્થા હોવા છતાં એ બધી અવસ્થાને લક્ષમાં ગૌણ કરી દઈને એનું કાયમનું પરમ સ્વરૂપ સચિદાનંદ પ્રભુ પૂર્ણાનંદ અખંડાનંદ વસ્તુ જેવી સર્વજ્ઞ ભગવાન તીર્થંકર પરમાત્મા એ કેવળ જ્ઞાનમાં જોઈ છે જીવ ચીજને. જીવ તો એને કહીએ કે પાપના ભાવને જીવ કહીએ, કર્મ શરીરને જીવ કહીએ, અને એક સમયની અવસ્થા વર્તમાન પ્રગટ એને આખો જીવ કહીએ. સમજાય છે? કાંઈ કાંઈ તો ભગવાન આત્મા, આ હા હા હા, કેટલી ક્ષમતા! વર્તમાન પ્રગટ અવસ્થામાં અનેક ભેદો હોવા છતાં વસ્તુના સ્વરૂપને દ્રષ્ટિમાં લેવું, એવા અનેક ભેદો પ્રગટ વ્યક્ત પ્રસિદ્ધ પ્રત્યક્ષ હોવા છતાં એ પૂરણ સ્વરૂપ એક સમયમાં પરમ પરિણામી સ્વભાવ ભાવ જ્ઞાયક એ હું અને એવા બધા. સમજાય છે? કાંઈ અમારો આમ તો ભાઈ મોઢા કેમ એના મોઢા છે કાંઈ કાંઈ હું સમજાણું કાંઈ અભેદ નહીં છે. સબ આ અપેક્ષા છે, ભેદ ન દેખ ભગવાન. ભેદ તો વ્યવહાર વિષય છે. અભેદ ચિદાનંદ સ્વરૂપ એક સમયમાં ધ્રુવ જે પ્રગટ દશામાં નથી, પ્રગટ દશામાં પર્યાયોના અનેક ભેદો નિરોધને અક્ષરનો અનંતમો ભાગ જ્ઞાનનો વિકાસ, ગંધર્વો આદિને ચાર જ્ઞાનનો વિકાસ, કેટલાકને મતિ સુખનો વિશેષ વિકાસ ઉત્સવ વિકાસ, એ બધા આ તો એક ગુણની વાત કરી, એવા અનંતા ગુણો. એની પર્યાયોમાં પ્રગટતામાં વ્યક્તતામાં અનેકતા ભિન્નતા હોવા છતાં ભગવાન પૂર્ણાનંદ પ્રભુ એક સમયમાં આખો અખંડ આનંદ કંદ શુદ્ધ દ્રવ છે એવી દ્રષ્ટિ કરવી એ અનંતો પુરુષાર્થ ને એમાં સંગત દર્શન એમાં થાય. સમજાય છે? કાંઈ વિષ્ણુ ની સચ્ચે એક દેવ એના વિષ્ણુ એથી જળે વિષ્ણુ ચડી બધે ભગવાન 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 જ્યાં હોય ત્યાં વર્તમાન અવસ્થાને લક્ષમાં ગૌણ કરીને હોવા છતાં ગૌણ કરીને અને પ્રગટપણે પર્યાયમાં પૂર્ણ સ્વરૂપ ન આવ્યા છતાં વસ્તુપણે વ્યક્ત પ્રગટ છે એમ દ્રષ્ટિમાં લેવું એ મહાન અનંત પુરુષાર્થ છે. સમજાય છે? કાંઈ આ સમ્યક દર્શન બે એક જ સમ્યક દર્શન છે. બપોરનું સમ્યક દર્શન અત્યારના સમ્યક દર્શનમાં કઈ ફેર નથી. એમ કે સવારે તમે કાંઈ સમ્યક દર્શન, બપોરે વળી કાંઈ સમ્યક દર્શન, સાંજનું કાંઈ સમ્યક દર્શન નથી. એ તો બીજી ઢબે વાત કરી છે. અહીંયા અંતરમાં ઓલો એક દ્રવ્યના પૂરણ સ્વભાવની વાત કરતા જે દ્રષ્ટિમાં પૂરણ અભેદ જ્ઞાયક ભાવ અનંત અનંત સત્યનું આખું તત્વ એનું એક રૂપ દ્રષ્ટિમાં લેવું એને સંગત દર્શન કહ્યું. આ પણ એ જ અપેક્ષા કહ્યું છે. આ એક સમયની વર્તમાન દશા દેખાય જો આમાં કેશિયા રસની જાત, આવરની જાત, નિરોધની જાત અને તે પણ બધી પ્રતીતમાં આવેલી વાત અનંત નિરોધ છે બધી આ અલેશેની છે એ મારો જ્ઞાનનો એક પર્યાય એ બધા જ્ઞેયને જાણવાની તાકાત રાખે છે. અનંત જીવ છે માટે એની દયા માટે વાત છે કે એને મારી શકે વાત છે એમ નથી. સમજાય છે? પર્યાયમાં પણ જે એનું સાવરપણું એ તંદ્રીપણું આદિ છે અને એવા અનંત નિગોધ છે, માટે તેને ન મારવા કે એને ઉગાડવા એવી આ ચીજની વાત નથી. એ અનંત અનંત જ્ઞેયો વર્તમાન પર્યાયમાં ભેદ હોવા છતાં એનો પૂર્ણ સ્વભાવ છે. એવું બે જે જ્ઞાનનો એક સમયનો પર્યાય કબૂલ કરે છે, એક સમયનો પર્યાય અનંત સામર્થ્ય વાળો છે. બસ એ જ્ઞેય તરીકે છે, આ જ્ઞાન છે એવું કબૂલ અંદરમાં જ્ઞાનમાં નિર્ણય આપવો એ પર્યાય હું એટલું સમર્થ છે. સમજાણું કાંઈ એમ ભગવાને કીધું. ભગવાન આ લોકો ભાઈ આકરી વાત છે જઈ કે ભગવાને કીધું જીવની દયા પાડો આ કરો. ભાઈ ભગવાને એમ થઈ શકતું નથી એ કીધું. એ જે વસ્તુઓ છે એની અવસ્થા બીજો કરી શકતો નથી અને કરી શકે એમ કીધું છે. એને એમ કહ્યું છે કે આત્મા જ્ઞાનનો એક સમયનો પર્યાય એટલો એનો તાકાત વાળો છે પર્યાય કે જેમાં અનંત જીવોને જ્ઞેય તરીકે જાણીને વિકલ્પ વિના જાણવાની એનામાં તાકાત છે. એવો જ્ઞાનનો એક પર્યાય આવડો મોટો એ જ્ઞેયને જાણે છે. એવા અનંત પર્યાયનો પિંડ તેને ગુણ ને એવા અનંત ગુણનું એક રૂપ તેને દ્રઢ દેવ. સમજાય છે? કાંઈ એવા ભગવાન આત્મા એક સમયમાં આ અનંતને જાણવાની પર્યાય જેટલોય નહીં. સમજાય? શું કીધું? કેવલ જ્ઞાનનો પર્યાય છે એક સમયમાં બધાને જાણે, શુદ્ધ જ્ઞાનનો પર્યાય પરોક્ષ રીતે પણ બધાને, પણ એ પર્યાય જેટલો દ્રઢ નથી એમાં એટલું ઉઠાવવું. જ્યાંથી દ્રષ્ટિ ઉઠાવી દેવાની છે. વરને પાવમુખ મારવાની તો વાત નથી, પણ એને જે વિકલ્પ ઉઠે છે એ વિકલ્પને પણ જોવું નહીં. એ વિકલ્પ પણ એની જાતની ભાત નથી. એની અલ્પજ્ઞતા જે વર્તમાન જેના અલ્પજ્ઞ પર્યાયમાં બધું જણા એવી તાકાત એટલા પર્યાયને પણ જોવી નથી. સમજાણું કાંઈ એ પર્યાયને પણ દેવ ભગવાન દેવ. ઓહો શબ્દ દેવ મૂકે છે શુદ્ધ જીવને ઠેકાણે એકે દેવહી અર્થમાં કર્યું છે ને એક અહીં દેવહી એકે દેવ એનો સંસ્કૃત ટીકામાં એકે દેવહી એકે દેવ એનો કેટલીક અભેદ નહીં અપેક્ષા શુદ્ધ એક જીવ દરવે એનો સંસ્કૃત ટીકા છે. મળી ગઈ સંસ્કૃત ટીકા એમ ને ચોથી લીધી. સમજાય છે? કાંઈ પાર્થન એ કઈ દેવઈ પાર્થો એ કઈ દેવઈ એકે દેવેન અભેદ નહીં અપેક્ષા શુદ્ધ એ જ જીવ દ્રવ્યેન. ભગવાન અનંત આત્માઓ એક દેવ શુદ્ધ ચૈતન મૂર્તિ સંગ્રહ નહીં ભેદ ન પાડતા એ જ જાત ભગવાન ચૌદ બ્રહ્માંડમાં એકલા ભગવાન જ વસે છે. ત્રિભુવન કહ્યું ને ત્રિભુવન કહ્યું એમાં સ કહ્યું એ દેવ, પણ એટલે આત્મા કયો બીજી ચીજ નથી એમ કેવું નથી. કારણ કે એ તો વાત પહેલી કહી ગયા છે કે જીવી ભેવું કમ કિયો કમ બી જીવો ન હોય એ તો પહેલી વાત આવી ગઈ છે. કર્મના નિમિત્તે ભેદ પડે ને એ કર્મ એ જીવ નથી એ એક વાર કાઢી નાખ્યું. એ તો પહેલી વાત તમે એક વાર ક્ષમા કરી. પણ ત્યાં તો બધા ભગવાન પૂરણ પૂરણ એક સેકન્ડના અસંખ્ય ભાગમાં જેનો ઉપયોગ ભલે છદમસ્તનો અસંખ્ય સમયે કામ કરે ઉપયોગ કામ કરે એક સમયે ઉપયોગ કામ ન કરે છતાં પર્યાય એક સમયની કે કંઈ બીજા સમયની ભેગી થાય છે એમ નથી. ઉપયોગ કામ કરે છે એનો સંગે સમય રાગ મિશ્રિત ભાગ છે માજી. છતાં એને કહે છે કે એ એક સમયના જ્ઞાનનો આ ઉપયોગ જે છે એ અનંતા જીવની પર્યાયને દ્રવ્યને ગુણને છે એવું કબૂલ કરે છે. છતાં એ પર્યાયમાં એમ જોવાનું તારે છે કે એ પર્યાય પૂર્ણ સ્વભાવને દેખે છે અંતરને, એ પર્યાય વળી બધા જીવો પૂર્ણ પરમાત્મા છે એમ પર્યાયને દ્રૌણ કરીને એમ જો બધા ભગવાન બિરાજે, બધા પરમાત્મા પોતાના અસંગ પ્રદેશમાં સ્થિર થઈને બિંબ થઈને પીડ્યા છે. હું એક રાખો, હું એક રાગનો કરનાર, હું એ પચેન્દ્રી ભગવાન, એ તારું સ્વરૂપ એમ નથી. સમજાય છે? કાંઈ અનંત કેવલ પ્રીતું તો એ પણ આત્મા એટલો નહીં, એને એમ ન જો એમ કે છે. એકેન્દ્રીના અક્ષરના અનંતમાં ભાગના ઉઘડેલા જીવને એટલો ન જો, કેવળનો એ પર્યાય ઉગડેલો કે સમયમાં સિદ્ધ એટલો ન જો. બધા પૂર્ણ દ્રઢ અભેદ અખંડાનંદ આખો લોક દીવ શક્તિનો પિન પરમાત્મા બિરાજે. એટલી દ્રષ્ટિમાંથી વિકૃતા કહોતા એ અવિકૃત દ્રષ્ટિ કહો, સમ્યક દ્રષ્ટિ કહો, સમ્યક નામ સત દ્રષ્ટિ, અવિકૃત દ્રષ્ટિ. કેમ કે અવિકૃત ટિકાળી ભાવામાં અનંત 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 જેવી પોતાની અવિકૃત નામ સંયક સત દ્રષ્ટિ વળી પોતાને જાણ્યો એ રીતે બધા ભગવાન એવા છે એમ એની દ્રષ્ટિમાં તરવરે તરવરે છે, માનતામાં એમ વસે. સમજાણું કઈ કે છે? એ ભેદો કર્મજનિત છે. કોણ? બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્રાદિ વર્ણ ભેદ કર્મજનિત. અભેદ રહેશે સબ જીવો મે એક જાણો. અનંત જીવો પર અલોક ભરા હુઆ હૈ, ઉસ જીવ રાશિ મેં ભેદ એસે. હવે ભેદ જરી બતાવે છો, વ્યાખ્યા તો કરે ને આચાર. ભેદ છતાં ભેદ નથી અને અભેદ છે એમ દ્રષ્ટિમાં લેવું. સમજાય છે? જેવું જો પૃથ્વી કાય સૂક્ષ્મ, સૂક્ષ્મ પૃથ્વી કાય છે, આખા લોકમાં ઘરેલા જીવ અસંખ્ય સૂક્ષ્મ, ચૌદ બ્રહ્માંડમાં એક પલ મૂકે એટલી ખાલી જગ્યા નથી જેમાં અસંખ્ય સૂક્ષ્મ પૃથ્વી જીવ ન હોય. આથી અસ્તિત્વ, આજનું અસ્તિત્વ પર્યાયનું એનું પદ પૂર્ણ ન થાય. સમજાય છે? કઈ એમ આમ આમ જીવ છે એમ નહીં, એનો અસ્તિત્વની મર્યાદા આવી છે એવું જે જ્ઞાનનો પર્યાય કબૂલ કરે છે અને એ પર્યાય જયારે પોતાના દ્રવ્યને કબૂલ કરે છે અખંડ અભેદ એક રૂપ થાય ત્યારે એની પર્યાયનું કબૂલ કરવું બીજાનું છૂટી જઈને એ પણ બધા ભગવાન જ છે. મારે કોને હીણો જોવો ને કોને અધિક જોવો. જળ કાય સૂક્ષ્મ, પાણીના જીવ ચૌદ બ્રહ્માંડમાં એક તલ મૂકે એટલી ખાલી જીવ નથી જ્યાં પાણીના જીવ ન હોય. જળ જળ સૂક્ષ્મ, અગ્નિકાય સૂક્ષ્મ એ પણ ચૌદ બ્રહ્માંડ, વાયુકાય સૂક્ષ્મ, નીચ નિગોધ સૂક્ષ્મ, પછી પ્રત્યેક સૂક્ષ્મ ન હોઈ શકે એટલી વાત છે. વનસ્પતિમાં ઓલામાં ચારમાં પ્રત્યેક જણ આ તો જે સૂક્ષ્મ છે એ તો નીચ નિગો સૂક્ષ્મ, ઈશ્વર નિગો નિગો સૂક્ષ્મ છે. ત્યાં પ્રત્યેક વનસ્પતિ પછી સૂક્ષ્મ છે એમાં એમ નથી. આખા લોકો ભરી નીચ નિગોધ સૂક્ષ્મ કાયમ રહેનારા નીચ નિગોધ, નિશ્ચય નિગોધ, નિશ્ચયથી કાયમ રહેનારા નિગોધ, જેની પર્યાય કોઈ બી નિગોધમાં ફરે નહીં, ત્રસ્તમ કોઈ બી પામે નહીં. કલંક પૌરા પ્રચુર કલંક ભાવ કલંક પૌરા એવી પર્યાયનું પરિણમન એનું આદિથી ચાલ્યું જાય છે. નિત્ય નિત્ય સમય 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 જન જન્મ એવા નીચ નિગોર જે કોઈ ત્રસ થયા નથી, અને કેટલાક તો કોઈ બી હજી અનંતકાળમાં ત્રસ. આવા જીવની અનંત રાશિની કબૂલાત વિશ્વાસ પર્યાયમાં લાંબો, અને પછી એ પર્યાયનો વિશ્વાસ ઉડાડી દેવો. સમજાય? એક દ્રેવ્યુ ભગવાન દ્રેવ છે, આખું ચૈતન્ય ભગવાન દીવ શક્તિ પ્રભુ, જેમાં જ્ઞાનની ધારા એ અંદર જતા એ જે એને ધ્યેયમાં લે એ ધ્યેય વસ્તુ આખી પૂર્ણ અખંડાનંદ છે. એવી દ્રષ્ટિ એનું નામ અંતર સંયક દર્શન, સંયક જ્ઞાન સ્વરૂપ આચરણ એને કહેવામાં કોણ કે છે. નીચ નિગોળ પછી ઇતર નિગોળ, બાર નિગોળ માંથી નીકળેલા પણ ઇતર નિગોળ છે, એ પણ નિગોળ નાખી છે. એ છ તરફ કે સૂક્ષ્મ જીવો પર તો આ લોક નિરંતર ભરા હોવા હે, આખો લોક ભર્યો છે. સબ જગા ઇસ લોક મે સૂક્ષ્મ જીવ હૈ, કાંઈ પણ છે. જો અહીંયા આ અંગુલ નો શંખ નો ભાગ આ લ્યો કે અનંતા જીવ છે. અંગુલ નો શંખ ભાગ છે ને, અંગુલ નો શંખ ભાગ એમાં નિગોદ ના અનંત જીવ છે. એમાં હે આખા એટલે આખી આખા, એ પ્રદેશમાં આખા નો આવે, ધ્યાન રાખો. અહીંયા આખા નો આકાશ નો પ્રદેશ લઈએ અહીંયા એ પ્રદેશ, તો એમાં એક જીવ નો આવી શકે આખો, પણ એક જીવ નો અસંખ્યનો ભાગ એના જેટલા પ્રદેશ છે જીવના, એનો અસંખ્યનો ભાગ એક પ્રદેશમાં રહેલા છે. આઈ એવા અનંતા જીવના અસંખ્ય પ્રદેશ એક પ્રદેશમાં રહેલા છે. એક જીવ આખો ન રહી શકે. અનંતના અસંખ્ય પ્રદેશ અનંત રહી શકે. જુઓ તો હા, એક એની મહિમા તો વસ્તુ જો હા, એક આકાશ પ્રદેશ લઈએ અહીં પ્રદેશ, તો એમાં એક જીવ ના રહી શકે. કારણ કે એક જીવના અસંખ્ય પ્રદેશ છે લોકાકાશ જેટલા, લોકાકાશ જેટલા છે ને, તો અહીંયા એનો અસંખ્યનો ભાગ, લોકાકાશ નો અસંખ્યનો ભાગ અસંખ્ય પ્રદેશ રોકીને એક જીવ રહે. એનો એક જીવનો અસંખ્યનો ભાગ એક પ્રદેશમાં રહે, એવા અનંત જીવના અસંખ્યમાં ભાગ અનંત પ્રદેશ એ પ્રદેશમાં રહે, એવા અનંત પ્રદેશથી ભરેલો આખો ચંદ્રમાન છે. નિતિન સમજ ને આપે હે? સમુતીર્તિ કાળમાં પ્રશ્ન પૂછો છો, માસ્ટર છે ને તમારો હતા ને પ્રાણજીનો માસ્ટર, તમારા શું કહેવાય? કેવણી નાખા રાજકોટના, કેવણી નાખા વરા, એને ચમોતેરની સાલમાં પ્રશ્ન કરેલો. ચમોતેર કુર્તાડે કુર્તાડે વર ત્યાં બોટાદમાં, ત્યારે કઈ વાતો ને વ્યાધી કઈક રોગ હતો, પ્લીઝ કઈક હતો, બોટાદમાં આવેલા 50 ગામના માણસો, એને પ્રશ્ન કરેલો કે આ એક જીવ, એક જીવના પ્રદેશ એક પ્રદેશમાં કેટલા? સંભવતે 47 વર્ષ પહેલા, એટલે એક જીવના એક પ્રદેશમાં અનંત જીવના અનંત પ્રદેશ છે. સમજાય છે? કાંઈ એનું ક્ષેત્ર એ ભગવાન જીવ એવો છે કે એ પ્રદેશમાં ન રહે એવો તો ક્ષેત્રથી મોટો. એના ભાવથી મોટાથી ન શું વાત કરવી, પણ એક પ્રદેશમાં ગમે એવો સંકુલ થાય તો લોકના અસંખ્યમાં ભાગના પ્રદેશ રોકે રોકે ને રોકે. એક બે સંખ્યાત પ્રદેશમાં એક જીવ કોઈ રહી શકે જ નહીં, ત્રણ કાળ ત્રણ લોકમાં. અસંખ્યાત પ્રદેશ, એકલા સંખ્યાત પ્રદેશ, એક બે ત્રણ સંખ્યા, એમાં એક જીવ કોઈ રહી શકે નહીં. લોકનો અસંખ્યનો ભાગ, અસંખ્યનો ભાગ તે પણ અસંખ્યાતા પ્રદેશ, નહીં તો લોકનો અસંખ્યભાગ એક પ્રદેશ પણ કહેવાય, એક પ્રદેશ પણ લોકનો અસંખ્યભાગ કહેવાય. પણ લોકનો અસંખ્યનો ભાગ કે જે અસંખ્ય પ્રદેશમાં આવે એટલા અસંખ્યને એક જીવ રોકે, એવા જીવ અનંતા એક આકાશના પ્રદેશમાં અનંતા જીવના અનંત પ્રદેશો છે. જે પ્રદેશમાં અનંતા પરમાણુ આદિ અનંત પરમાણુના ખંડ એવા અનંતા ખંડ છે, એ પ્રદેશમાં પોતે આકાશ પ્રદેશ છે, એમાં ધર્માક્ષ પ્રદેશ છે, કાળમય છે, સૈદ્ર છે. એમાં સમજાણું કઈ એના ભાવ અનંત અનંત એની વર્તમાન દિશાને દેખતા આ છે કે છે ભેદ, પણ એનો વસ્તુ સ્વભાવ દેખતા કે છે નહી. સમજાણું કઈ હે? હા સમજો તમે, એ તમારા તો વ્યવહારની વાત છે. દસમા સતત નો ઉદ્દેશ એમાં ચર્ચા તેડી થઈ હતી. દસમા સતત નો એક ઉદ્દેશ છે એમાં આ વાત છે. એ તેડી ભગવતી ખૂબ જોયેલું ને, 71 ની કાળમાં ભગવતી મોટા મોટું સૂત્ર નું કહેવાય, 16,000 શ્લોક ને 100,000 શ્લોક ની ટીકા એ તો 71 માં જોઈ. પછી આ ચર્ચા થઈ હતી, ચર્ચા તો અહીં સૂક્ષ્મ વાત ઘણી નીકળતી, પણ લોકોને વાળાની હિતમાં ઓલો વિચાર કરવાનો અવકાશ મળે છે. એ સમુતિરમાં હતું ભગવતીના દળમાં સંતોષનું મૂળચંજ ના પાડે કે એમ ન હોય, એમ ન હોય. એક પ્રદેશમાં અનંત પ્રદેશ હોય ને આમ હોય એમ ન હોય. હવે કીધું આમાં બે ને બે ચાર જેવી ગણિત નો વિષય યુરોપિયન લાગે ને, કીધું યુરોપિયન ને કહીએ તો રાત બે આમાં ક્યાં કેમ. એક દાખલો આપ્યો હતો સમુતિરમાં મેં, તમે જો આખા લોકના પ્રદેશ જેટલો એક જીવ, હવે એ જીવ અડધા લોકમાં રહે તો એક પ્રદેશમાં કેટલા પ્રદેશ આવે? પ્રસન્નલાલજી બે આખા લોકમાં કવો થાય, એક પ્રદેશ એક પ્રદેશ થઈ ગયો તો એ અડધામાં આવે કેટલામાં આવે? એક પ્રદેશ બે. ચોથા ભાગમાં આવે કેટલામાં આવે? એક પ્રદેશ ચાર. દહમાં ભાગે કેટલામાં આવે? એક પ્રદેશમાં દસ. સંખ્યાત્મક ભાગ આવે કેટલા આવે? ઘણા અસંખ્ય. અને અસંખ્યાત્મક ભાગમાં આવે તો કેટલા આવે? એક પ્રદેશમાં અસંખ્ય. હવે કેવી સમુદ્રમાં કહ્યું હતું આમાં દાખલવાનો શું છે? કીધું ગણિત નો ભાવ અંદર સમજાય છે કઈ જંગ્યા મૃત જગ્યા. એ બધા જીવો છે બાપુ, એના દ્રવ્યના સ્વભાવનું ભાન પ્રતીત કરવું એ પર્યાય તો છે, એની પ્રગટતા એવા અનંતા છે. સમજાય છે? લોકના છેલ્લામાં છેલ્લો પ્રદેશ નો ચિર ભગવાન બિરાજે, એનો છેલ્લો પ્રદેશ નો ત્યાં પણ અનંત જીવના અનંત પ્રદેશ ત્યાં પણ છે. એ સિદ્ધના ત્યાં છે, આકાશના એક પ્રદેશમાં એક સિદ્ધ ન રહી શકે, પણ એક સિદ્ધ નો અસંખ્ય નો ભાગ એવા અનંતા સિદ્ધના એક પ્રદેશમાં અનંતા પ્રદેશ સિદ્ધના છે ત્યાં. આ વસ્તુ બધી છે એમ જપ્પાને કલ્પના નથી. ભગવાન આત્મા બાપા શું છે? એની આસ્થામાં કેટલું અસ્તિત્વ આવી જાય છે, એની આસ્થા શ્રદ્ધામાં કેટલું અસ્તિત્વ આવી જાય છે. આવા બધા પર્યાયના ભેદો પણ એના અસ્તિત્વમાં શ્રદ્ધામાં આવી જાય છે, અને એ શ્રદ્ધાને મુખ્યપણે જોતા આખું દ્રવ સ્વભાવ પોતાનો જોતો એમ બધા દ્રવ્યના સ્વભાવ એની દ્રષ્ટિમાં આવી જાય, એવી એની આસ્થા નિર્વિકલ્પ પ્રતિ થઈ જાય. સમજાણું કઈ? પૃથ્વી કાય બાદર હવે આને આધારની જરૂર નહીં, પૃથ્વી એ તો આખા લોકમાં લોક કેટલો અસંખ પ્રદેશ ને જીવ અનંત પરમાણુ અનંત બાપુ, એ વસ્તુના સ્વભાવો, એ વસ્તુ છ પ્રકારના સ્વભાવ છે જગતમાં, છ પ્રકારના સ્વભાવ. એક ચૈતન્ય સ્વભાવ, એક મૂર્ત અજીવ સ્વભાવ, ચાર અમૂર્ત અજીવ સ્વભાવ. બસ એ સ્વભાવ છ પ્રકારની ચાર અનાદિ પડી છે. એની જાતની પૂર્ણતાની દ્રષ્ટિ કરવી, વર્તમાન પ્રગટ અવસ્થા હોવા છતાં વ્યક્તને અવ્યક્ત લક્ષમાં કરી નાખવું, અને અવ્યક્તના પર્યાયમાં નહીં આવ્યા છતાં વસ્તુ પ્રગટ છે, એ મહાન સત્તા ધામ ભગવાન અનંત મૂળની રાશિ એવું દિગ ભગવાન એક રૂપ છે બધા ભગવાન. અનંત પુરુષાર્થ છે એ વાતમાં નથી આ કઈ. એ જે જ્ઞાન કબૂલે, એ જ્ઞાન સ્વભાવ તરફ ઢળે ત્યારે એને નિશંક અંતરની પ્રતીતિનો અનુભવ થાય ત્યારે બધા આત્માઓ વસ્તુ ભગવાન કોને હેણા વિશે શું શ્રદ્ધાના વિશે જ્ઞાનના વિશે વ્યવહાર નહીં જાણે છે એમનાથી જાણવા લાગે છે. સમજાય છે કાંઈ કે પૃથ્વી કાય બાદર બીજી વાત નથી, એ પણ જગતમાં છે એને અમુક સ્થાન આખા લોકમાં નથી. જળ કાય બાદર આ પાણી હો એક બિંદુમાં અસંગજીવ, પૃથ્વીમાં એક કણીમાં અસંગજીવ, અગ્નિ કાય બાદર એક કણીમાં અસંગજીવ, અગ્નિનો એક કણી અસંગજીવ, વાયુ કાય બાદર નિગોદ બાદર અને ઈતે નિગોદ, જો બાદરમાં એ બે ભેદ છે સૂક્ષ્મમાં, એ નિત નિગોદ ને ઇતર નિગોદ સૂક્ષ્મમાં, બાદરમાં પણ નિગોદ બાદર અને નિત્ર નિગોદ બે. સમજાય છે પ્રત્યેક વનસ્પતિ જ્યાં આધાર હે વહાં હૈ, ઓર આ પ્રત્યેક વનસ્પતિ તો ક્યાં જ્યાં આધાર હોય ભાઈ એ સ્થાનમાં હોય તો કહી પાઈ જાતે કઈ નહીં. આ બાદર ક્યાંક હોય ને ક્યાંક સૂક્ષ્મ સારા લોકમાં, પરંતુ એ બી બહુ જગહ હૈ. એ પ્રકાર સ્થાવર તો તીનો લોકો મેં પાઈ જાતે હૈ સૂક્ષ્મ, બે ઇન્દ્રી ત્રણંદ્રી ચૌદંદ્રી પચંદ્રી ત્રિંદ્રી મજલોક મેં હી પાઈ જાતે હૈ, અત્રક અત્રક અધોલોક ઉર્ધલોક મેં નહીં. કોણ આ ત્રિયંશ બે ઇન્દ્રિય આદિ અધોલોકમાં નહીં, ઉર્ધલોકમાં નાર્ચમાં એ બે ઇન્દ્રિય નથી, ઉર્ધમાં દેવમાં નથી, આ એ બેન બાકી નિયુક્ત પચંદ્રી ઉનમાં ત્યાં દો ઇન્દ્રિય કે નહીં ચૌદંદ્રી કર્મભૂમિ મેં હી પાઈ જાય, ભોગભૂમિ મેં નહીં, જુગળિયા મેં નહીં, પાપનો ઉદય નથી ને ત્યાં. એટલે ભોગભૂમિ મેં ગર્ભ પચંદ્રી સન્ની થવચર નભચર એ દોનો જાતિ ત્રિયંશ હૈ. મનુષ્ય મધ્યલોક મેં અઢાઈ દીપ મેં પાય જાતે હૈ, અઢી દીપમાં જ મનુષ્યલોક અન્ય જગહ નહીં. દેવલોક મેં સ્વર્ગવાસી દેવ દેવી પાય જાતે હૈ, અન પચેન્દ્રી નહીં. પાતાળ લોક મેં ઉપર કે ભાગ મેં ભવનવાસી દેવ ધનતર દેવ, નીચે કે ભાગ મેં સાર નરકો કે નાર કી પચેન્દ્રી હૈ, અન કોઈ નહીં. જો આટલા ભેદોનો ખ્યાલ કરાવે છો અહી છે નથી એમ નહીં. એક આત્મા એક આત્મા પૈસા જાઓ બધા એ બધા ફેદો બેદો નથી, નાનો જીવ નથી એમ નહીં, સ્વભાવ નથી છે. ઈ પ્રકાર ત્રજીવ કિસી જગહ હૈ કિસી નહીં, ઈ તરહ લોક જીવો સે ભરા હુઆ હૈ. સૂક્ષ્મ સ્થાવર કે વિના તો લોક કા કોઈ ભાગ ખાલી નહીં. બોલો આખો લોકી દો છે ને એનું વર્ણન કરે, બોલો ત્રિભુવન શબ્દ વાપર્યો છે ને, ત્રિભુવનમાં આખા પરમાત્મા છે એમ કહ્યું તમે, એટલે કે સૂક્ષ્મ સ્થાવર વિના લોકનો કોઈ ભાગ ખાલી નથી. સાબ જગા સૂક્ષ્મ સ્થાવર ભરે હુએ. બસ હવે એ વાત કેમ થઈ, ત્રણ લોકમાં કહ્યું એનું સિદ્ધ કર્યું કે ત્રણ લોકમાં સૂક્ષ્મ આખા લોકમાં ગયા છે, બાદરમાં ક્યાંક છે ને ક્યાંક નથી. એ સભીજી શોધ પરિણામી પરમ ભાવ ગ્રાહક પર્યાય નહીં, પરિણામી ભાવ કહેવાય છે. પર્યાય ને સૂક્ષ્મ ઉત્તમ કાયક ભાવની જે પર્યાય છે ને જીવની, એ પણ સ્વની અપેક્ષા એ તો પરિણામી ભાવ છે. અરે ઉદયનો જે વિકાર છે ને એને પણ પરિણામી ભાવની જે વિકારી પર્યાય છે, પણ એ પર્યાયનો પરિણામી છે. સમજાણું કાંઈ, ભગવાન દ્રવ સ્વરૂપનો પરમ છે ને પરમ ભાવ ગ્રાહક, શુદ્ધ પરિણામી પરમ ભાવ. એમ પરમ ભાવ એટલે ટીકાવી અપરમ ભાવ છે, ચાર ભાવ અપરમ એ પહેલે પરિણામી નિમિત્તની અપેક્ષા લઈએ તો એને ઉદય કહીએ, ઉત્તમ કહીએ, કાયક કહીએ, ઉત્તમ કહીએ, પરિણામિક ભાવની પર્યાય તરીકે લઈએ, પરીક્ષા પર નિર્ણય લઈએ કે પાંચ ચારે પરિણામિકની પર્યાય, પરિણામિકની પર્યાય પરમ પરિણામિક ભાવ સિદ્ધાંત સ્વભાવ. સમજાવું કાંઈ, સભી જીવ આ સભી જીવ તો દ્રવ્ય લીધા, બોલો લોક માં પૂરણ સેમ કરી ત્રિભુવન સિદ્ધ કર્યું, હવે એનો ભાવ સિદ્ધ કરે છે શોધ પરિણામી કર્મ ભાવ. સમજાય છે? ખાણી શોધ એક રૂપ પરિણામી પરમ ભાવ, શુદ્ધ શબ્દ ત્યાં એક શબ્દ છે, એક રૂપ શુદ્ધ પરિણામી પરમ ભાવ એવી દ્રષ્ટિથી જોતા શુદ્ધ દ્રવ પ્રયોજન જેનું છે, જે જ્ઞાનનું શુદ્ધ દ્રવ પ્રયોજન છે, શુદ્ધ દ્રવાથી કહ્યું ને, એ શક્તિની અપેક્ષા કેવળ જ્ઞાન આદિ ગુણ રૂપે, કેવળ જ્ઞાન આ પર્યાયની વાત નથી, કેટલા જ્ઞાન દર્શન બધા પરિણામી ભાવે છે, જ્ઞાન ગુણ પરિણામી ભાવે, પરમ પરિણામી ભાવે, હો જ્ઞાન દર્શન આનંદ અસ્તિત્વ સ્વતતા પ્રભુતા વિભૂતા પરિપૂર્ણ પરમ પરિણામી ભાવે છે વસ્તુ ગુણ. સમજાણું કઈ? શુદ્ધ દ્રવ્યાર્થી નહીં કર શક્તિ કી અપેક્ષા કેવલ જ્ઞાન આદિ અનંત ગુણ રૂપ હૈ. જો શબ્દ લીધો શુદ્ધ દ્રવ્યાર્થી નહીં નહી અને લીધા પાછા ગુણો, અને એ દ્રવ્ય શબ્દ સામાન્ય છે, એ આ દ્રવ્ય શબ્દ કોઈ સામાન્ય પર્યાયનો વિશેષ પ્રમાણનો વિષય દ્રવ્ય નહીં, અહીં સામાન છે, ત્રિકાવ ત્રિકાવ સામાન સ્વભાવ, જ્ઞાન દર્શન સામાન સ્વભાવ, દ્રવ્યાર્થી નહીં છે ને, દ્રવ્ય નામ સામાન જેનું પ્રયોજન છે તેવા નહીં વિષય, તેથી જોઈએ તો તે પરમ પરમ કરુણાની સ્વભાવે અનંત ગુણો થતા થસ ભર્યા છે. આટલો એક અસંખ્યનો ભાગ ત્યાં તો અનંત તો નિરોધના જીવ આથી કઈ વાત છે સ્વભાવ, એનો એક નિગોદ નો જીવ એને ઉદય ભાવ સૂક્ષ્મ ભાવ અને પરિણામી ભાવ ત્રણ ભાવ છે. એક એક જીવને એક શરીરમાં અનંત નિગોદ, એને એક એક બબ્બે શરીર તેજસ ને કારમણ, અને એક એક તેજસ કારમણ અનંત ખંડના પરમાણુની પ્રકૃતિઓ, એટલો એક અંગુરના અસંખ ભાગમાં એ બધું થતો થતું બન્યું છે. બાધા કોણ કોણ છે કે આ પૂછમાં છે સૂક્ષ્મ છે બાધા કોણ છે એ રહેવાની વાત સમજાય છે કઈ? પણ અહીં તો કે છે અહીં તો આટલામાં આટલા ભર્યા છે એમ સિદ્ધ કરવું છે, નક્કી કરે કોણ? હા 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 આટલો એક અંગુણ નો અસંખ્ય ભાગ, એમાં અસંખ્ય નિગોદ શરીર, એમાં એક નિગોદમાં સિદ્ધ કરતા અનંત ગુણા જીવ, એવા અનંતા જીવને બબ્બે શરીર, બબ્બે શરીરને એક એકમાં અનંતા ખંડની પ્રકૃતિ, એક એક એવી પ્રકૃતિ અને યોગ ચાળી 140 આવી ગઈ, અને એક આત્મામાં અનંતા ગુણો અને એની એક સમયની ઉદયને સૂક્ષ્મ પર્યાય, અને ખાય પર્યાય નથી, સૂક્ષ્મ ઉદય ને સૂક્ષ્મ બે છે, સૂક્ષ્મ નથી, ઉદય ને સૂક્ષ્મ પર્યાય બે છે, પરિણામી ભાવ ત્રિકાવ દ્રવ્ય છે, એના ગુણો જે છે એનું ગુણનું જે તત્વ છે ત્રિકાળી રૂપ છે એ પરમ પરિણામી દ્રવ્ય, દ્રવ્ય આર્થિક એટલે સામાન્ય અંશના નહીં, એ ત્રિકાળ એક રૂપ શુદ્ધ છે. આ ભેદની આખી વાત છે, આ દખલ બખલ ની વાત નથી, ભેદ હોવા છતાં પર્યાયમાં અનંત જીવોના પ્રકારમાં ભિન્ન ભિન્નતા હોવા છતાં એને લક્ષમાં મુખ્યપણે ન લઈને એને ગૌણ કરી નાખીને વસ્તુના પૂર્ણ અહીંયા પણ એક સમયનો પર્યાયને રાગ તેને મુખ્યપણે લક્ષમાં ન લેતા એને ગૌણ કરીને પૂર્ણ પરિણામિક ભાવની અંતરદ્રષ્ટિ કરવી એનું નામ અભિદ્રષ્ટિને સંગત દર્શન કહેવાય. એ માટે એની વાત છે. હે ઘરો પર્યાય ભેદ પણ એને ગૌણ કરી નાખ એમ કે છે, સારી અવસ્થાને જેમ તે ગૌણ કરી भगवान पूर्ण स्वभाव भरेलो स्वरूप आटला क्षेत्र नो अपेक्षा कई नहीं आटल तो आ तो मोटू क्षेत्र सारा सुना आ तो अंगुना संघाज न क्षेत्र में अनंत परमात्मा बिराजे है एवा स्वभाव नी सूक्ष्मता नी प्रतीत कौन करे आई एनु वीर्य बहु एक समय नी अवस्था ने न कबूल था वस्तु रू मा सत्ता एकलो एक रू शुद्ध स्वभाव एन दृष्टि में विकल्प रहे नहीं निर्विकल दृष्टि तथा बता द्रव्य भगवान आवा एवी दृष्टि से कोई पर शत्रु मित्र को अंत दृष्टि में रहता हूँ भेद पर रहते नहीं तो शत्रु मित्र क्या रहे वाद जरी एवी से भाई आ तो स्वभाव वाद नहीं वाद से विकराग मार्गी स्वभाव वाद से एक लो छ स्वभाव अनादि अनंत अन करायेला भाव छ प्रकार ना अनादि अनंत कोई फिरया नहीं अने पूर्णता में ऊंचा थया नहीं स्वभाव पर्याय में अपूर्णता है एने गौण करीने पूर्णता ने जो भाई प्रयत्न परखा फेरवाना मोटा प्रसाद है समझ में आया निर्जन जी वितराग मार्ग नो व्यवहार जुदी जात नो एमना कहेला निश्चय तत्व तो कोई अलौकिक आ बधु जणाव्यु शू करवा के आवी पर्याय वाला जीव छे हाँ आवी पर्याय वाला जीव ने स्वीकारे नहीं एने एक एक जीव परिपूर्ण बिंद छे नहीं स्वीकारी नहीं सके नहीं मोटी बात से भी भगवान ना करनी तो हाँ हाँ એમ હોય શક્તિ પ્રમાણે વાંચે પછી વિચારે વાંચે ને ઘરે વાંચે ને પછી અહીં સમજાય કે મેં કઈ રીતે આનો અર્થ થાય ઘરે અમને વાંચવાનું કહો કે આવું મને સમજાય નહીં હું કરવા એમ કે ઘરે વંચાય ને એમાંથી ક્યાં ફેર હતો એ પછી સમજાય તો ખબર પડે સ્વાધ્યાય કરવો જોઈએ જરૂર કલાક માં બે કલાક આવું આવું તત્વ ખોરાક છે તો એને સમજાય છે આ ખોરાક નો બધો ધૂળ નો છે આ તો એનો ખોરાક બે ચાર કલાક કાયમ સ્વાધ્યાય ના લક્ષ્ય અને આવા વાંચન નું શ્રવણ વારમાં અંદર ધોરણ હોવું જોઈએ સમજાય છે ને દ્રષ્ટિ અનુકૂળ લક્ષ્ય જોયું નહી તો બહુ વાંચન કરે તો ઊંધું ઊંધું કહે છે હું શું કરશે મારા હે હા સમાનાત્મક સમાનાત્મક અભિન અને પરિણામ નહીં કયા ના એ તો પર્યાય કી બાત ક્યાં પર્યાય મેં પરિણામી પર્યાય આ પરમ પરિણામી ભાવ આ ત્રિકાર પરમ પરિણામી ભાવ ત્રિકાર અને પર્યાય તરીકેનો એક સમય સમયનો એ પરિણામી કેટલો પરમ પરિણામી નહીં ઉત્પાદન ચાર ને પરિણામી થયો છે ઉદય ને પરિણામી થયો જય ધવલમાં ધવલમાં કીધું કે ભાઈ તમે વિચાર ને આમ કહેશો તો પરિણામી ભાવ થઈ જશે અમારે કબૂલ છે કીર્તન સ્વામી છે મારે માન છે કારણ કે આત્મા તરફ પણ પરમ પરિણામી નહીં પરમ પરિણામી જો આ પરિણામિક ની પર્યાય એટલી વાત છે પરંપરિણામી પરંપરિણામી તો ત્રિકાળ એક રૂપ પરિણામી થયો પણ પર્યાયના અપેક્ષા નો ત્રિકાળનો નહીં ત્રિકાળને પરમ પરિણામી કહેવાય છે પરમ પરિણામી એક રૂપ ત્રિકાળ હા હા અશુદ્ધ બનેલું છે ને બધી વાત છે ને ત્રણ ભેદ પાડ્યા ભવ્ય ભવ્ય જીવના પડ્યા છે ને દ્રવ્ય સંગ્રહમાં પરિણામી ભાવના ભેદ પાડ્યા છે આપણે બધું આવી ગયું વાંચન અહીં તો વાત જયારે એક જ સ્વદ્રવી ને લેવી હોય ત્યારે ભગવાન પરમ પરિણામી કે પૂરો અને એની પર્યાયમાં ચાર પ્રકાર પડે એને પણ પરિણામી પર્યાય પરિણામી કહો પરમ પરિણામી ભાવ નહીં પ્રણમે છે ને એટલે એ પછી પ્રણામ. પણ એક સમય ની દશા પૂરતો, ભલે કાયક છે પણ સમય દશા તો એક સમય ની છે ને. કાયક ભલે એવી એવી દશા ભલે ગણે કાળ રહે, પણ કાયક નો ઉત્પાદ તો એક સમય છે. એક કાયક સંકિત થયું, એક સમય રહ્યું, બીજે સમય પાછળનો જય થઈને બીજું ઉત્પન્ન થાય છે. ઉત્પાદ ભાઈ છે ખરું, ઉત્પાદ કેવળ જ્ઞાન એક સમય એક જ રહેશે ને. કેવળ જ્ઞાન નો પર્યાય ઉત્પન્ન થયો, પણ એ ઉત્પન્ન થયેલો પર્યાય બીજે સમય નહી રહે, કારણ કે ઉત્પાદ ઉત્પાદ ભય વાળી પર્યાય છે. ત્રિકાળ પરિણામ ભાવ એક ઉપદ્રવ છે. સમજાણું કઈ એ આ ભગવાન ના ઘર ની લીલા, બધા લીલા ઈશ્વર ની લીલા કે છે એ નહીં છે. કોઈ કહે લીલા રે લીલા અલખતની લખપુરે મુનાશ, એ લીલા ન ઘટે ઈશ્વર દોષ ઉજલા આનંદ કે છે. આ લીલા ભગવાન આત્માની ઓહો ભૈયા પણ પ્રણમે, વિકાર પણ પ્રણમે, સૂક્ષ્મપણે પ્રણમે, સૂક્ષ્મપણે પ્રણમે, સાહિકપણે પ્રણમે, એ પર્યાય એક સમયની દશા છે. ત્યારે એક સમયની દશા છે આ પરમ પરિણામ ત્રિકાળ એક રૂપ વસ્તુ છે. પરમ પરિણામ, પરમ પરિણામ વસ્તુ સમજાણું કઈ ઉત્પાદ વય નું પરિણામ ક્ષણિક છે. પરમ પરિણામ ની નીચે માં તપી થશે નહીં, વ્યવહાર આવે ત્યારે વ્યવહાર થી જયારે આવે ત્યારે અપેક્ષા કહેવાય. હું સમજાવું કઈ આ ભગવાન પરમ સ્વભાવ કે કઈક દ્રષ્ટિ નો વિષય જે બહુ દ્રવ્યાર્થી નો એ પરમ પરિણામી છે. અને એક સમયની અવસ્થા થાય જાય એટલે ઉત્પન્ન થઈ, એમ ઉત્પન્ન થઈ ઉત્પન્ન થઈ ઉત્પન્ન સાહેબ સંકેત ના કેવું જ્ઞાન પણ એક સમયમાં જ આવે છે, એક સમય જ રહે છે. સિદ્ધપદ પણ એક સમય રહે, બીજે સમય સિદ્ધપદ નવું થાય છે, સરિયાય છે નહીં તો. એટલે એ પરિણામિક ભાવે ત્યાં ત્યાં તો કાયક ને પરિણામ બે છે, પરિણામ ભાવ દ્રવ કાયક ભાવ પર્યાય ત્યાં બે છે, નિગુજ માં ત્રણ છે, ઉદય સૂક્ષ્મ અને પરિણામ. પરિણામ ભાવ દ્રવ અને ઉદય ને સૂક્ષ્મ, વિકાર નો ભાવ ઉદય અને જ્ઞાન દર્શન વીર નો સૂક્ષ્મ ત્યાં એ. પણ આમ જોવો જયારે પર્યાય દ્રષ્ટિ એનો સ્વતઃ દેખો તો વિકાર પરમ પરિણામિક ભાવ જ પોતે પર્યાય રૂપે પ્રણમે છે, નીચે અને પરિણામિક પર્યાય સીધી છે. વિકાર ને ઓ જય ધવો ધવો એ તો બારની વાત છે, છેટની વસ્તુ એમ જ છે. તો આટલો અધિકાર નહીં ધ્વનિ છે, આશરો કરી લાખવાના ધ્વનિ છે. પરિણામિક ભાવ કરીને આશરો લીધો ધ્વનિ અપનાવી લીધો. અને સૂક્ષ્મ સૂક્ષ્મ થાય એ ચાર નિર્મળ પર્યાય રૂપે પરિણામી, બોલો મલિન પર્યાય રૂપે પરિણામી. નિમિત્ત ની અપેક્ષા લઈને તો કર્મ ના નિમિત્ત જેને આ ચાર હોય ને એમ પણ કહેવાય. એમાં નિમિત્ત પણ સિદ્ધરું છે ને, ફંટાસ્ટિક કરાયું ને અઠાવન ગાતા ને અઠાવન માં નિમિત્ત ની અપેક્ષા થી પ્રથમ છે ને બીજી ચીજ હતી એનો અભાવ કેવો છે. વસ્તુના સ્વભાવમાં કઈ ભાવ કે અભાવ છે ને એથી એને પરમ પરિણામ ભાવ કયો. પોતાની નિમિત્ત ની અપેક્ષા ઉદય ઉત્સંગ કયો, આની અપેક્ષા પરિણામ કરી હતી. એમ જે સ્થાને જે અપેક્ષા જેના હાથથી વાત ચાલતો એ રીતે જાણું. સભીજી શુદ્ધ પરિણામી પરમ ભાવ સમજાણું સાત શુદ્ધ પરિણામી પરમ ભાવ ગ્રાહ્ય સંસ્કૃતિ તમે એટલો સૌથી તથા તી જીવા એમ લીધું. તથા તી જીવા એટલે સબ એમ આવી ગયું, ભેદ ભર્યા ખરા ને એટલે પછી સબ ન લીધા. તથા તી જીવા શુદ્ધ પરિણામ એટલે બધા જ કીધા ખાવર એકંદરી બાદ નિવૃત્ત મળે. શુદ્ધ પરિણામી પરમ ભાવ ગ્રાહકેણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયન શક્તિ અપેક્ષા કેવ જ્ઞાનાદિ ગુણ રૂપા તેન કારણ સહેલ જીવરાશિ તદપિ વ્યવહાર કર્મ કર્તમ તિષ્ઠંતિ નિશ્ચય નયન શક્તિ રૂપેણ પરમ બ્રહ્મ સ્વરૂપ ઇતિ. સમજાય છે કઈ જીવન ઈશ્ને યદપીએ જીવ व्यवहार नहीं कर, कर्माधीन है, करिया निमित्ताधीन आय छे, एना में एक धर्म छे। जीव में एक ईश्वर शक्ति नाम नो गुण छे, ईश्वर शक्ति नाम नो एक जीव में पर्याय धर्म छे। साधक जीव पण हरजन फूटता नहीं, साधक सम्यक दृष्टि पण पोतानी पर्याय मां एम जाने छे के मारा मां एक एने आधीन थवानो मारो पोतानो धर्म छे, ई आधीन करावतो नथी। ईश्वर नहीं छे, ईश्वर नहीं छे ने, समझाणो काय आधीन ईश्वर नहीं, ईश्वर ना ईश्वर दई छे ने, ईश्वर नहीं। साधक जीव की बात चाले, साधक जीव ने एक समय धर्म जाने से कि जी समय त्या काल नहीं मोक्ष दीदो ये पण एक धर्म छे, अकाले मोक्ष दीदो ये पण एक समय एक धर्म छे, आगो पाछो नहीं। हाँ बे नहीं कथन छे एम बधी आगो पाछो वात बधी અનિયત ધર્મ કહીએ, અવિકૃત સ્વભાવ ની અપેક્ષા તે જ કાળે તે જ સમયે એને નિયત નહીં સ્વભાવ નહીં કહીએ, નિયત નહીં નિશ્ચય સ્વભાવ કહીએ એને, એને એક સમયના ધર્મ ની વાત છે એમ, એ જ સમયે સમ્યક દ્રષ્ટિ પોતાને ઈશ્વર નહીં પરતંત્રતા ભોગવનાર છે એવો મારો ધર્મ છે, મારી યોગ્યતાનો ધર્મ મારી પર્યાયનો છે, તો નિમિત્ત આધીન થાઉં છું એવો પરતંત્ર થવાનો મારો પોતાનો મારામાં ધર્મ છે, કોઈ વાતનો પ્રશ્ન છે નહીં। ઈશ્વર નહીં પરતંત્ર ધાવની દુકાને ધવડામાં આવતા આ ધર્મ છે, આ અનંત ધર્મનો છે ને છેલ્લે, આ બધા ધર્મો છે, સમજાણો પહેલેથી લીધું છે ને, પ્રથમ તો આત્મા ખરેખર ચૈતન્ય સામાન વળી વ્યાસ, અનંત ધર્મો નું અધિષ્ઠાતા એક દ્રવ છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા અનંત નયો તેમાં વ્યાપનારું સુજ્ઞાન સ્વરૂપ પ્રમાણ, એ પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વળી પ્રમેય આત્મા થાય છે, પર્યાયમાં વર્તમાન સુજ્ઞાન એને અનંતા ધર્મ ને સુજ્ઞાન પ્રમાણમાં ભાવે છે, એક નહીં એક ધર્મ ને ભાવે સુજ્ઞાન બધાને ભાવે છે, એક સમયમાં આવો જીવને એની વાત શરૂ કરીને વાત લીધી છે, એટલે ઈશ્વર નહીં પણ મારો એક ધર્મ છે, એક નહીં એમ જોવે છે અને બધી નહીં ઈશ્વર પરાધીન થાઉં છું એવો મારો ધર્મ, અને ઈશ્વર પરાધીન ન થાઉં એવો મારો ધર્મ, અને ઈશ્વર એ પાંત્રીમી ઈશ્વર ચોત્રીમી એ પણ મારો ધર્મ એમ સંન્યાસ દ્રષ્ટિ પોતાની પર્યાયમાં આવો ધર્મ શુદ્ધ પ્રમાણ વળી અનંતને જોવે અને એક નહીં એકને જોવે, વસ્તુ તો એ સમયમાં બધા ધર્મ છે, સમજાય છે કાં, આ મોટી તકરારા સમજાય વિનય ચાલે છે, પાઠ જોવે મજબથી શાંતિથી કા શું કે છે, આ તો સમજે તો નદીનો દાખલો પાછળ આવ્યો છે ને દરિયાનો બધા, એક સમયમાં બધા ધર્મો સાધક જીવને છે, કર્તૃત્વનયનો ધર્મ પણ પર્યાયનો સાધક જીવને છે, કેમ કે રાગપણે પરણમે છે એવો ધર્મ જ્ઞાની પોતે જાણે છે કે આ પર્યાય આ ધર્મ મારો છે, અને એ જ સમય અકર્તૃત્વ ધર્મ છે એને જાણવું રૂપ અકર્તૃત્વ ધર્મ, પણ એ જ સમય મારો ધર્મ છે, કર્તૃત્વ પહેલું નું અકર્તૃત્વ પછી એમ નહીં, સમજાણું કાંઈ એવા હુટાળી આપણે નઈ પ્રજ્ઞા પણ પુસ્તક આવી બહુ સરસ સ્પષ્ટ આત્મ પ્રસિદ્ધિ થઈ ગઈ, હવે આ એ નવા તત્વનું વર્ણન થઈ ગયું છે, ગરીબ સારું નીકળ ત્યારે કરું, કેમ કે હમણાં તો આ મારી પણ સાંભળ્યું ના શું કહેવાય તમારું કળશિકા, આ ગુજરાતી કળશિકા હાલે છે ના, વિશ્વક્તિ માં આવે ત્યારે ભાઈ તો થઈ ગયા છે ને આપણે અમારા મનસુભાઈ કાલે દ્વારા કો સમજાવવાના, અહીં તો આત્મા કોણ છે અને કઈ રીતે પ્રાપ્ત કરાય એવો પ્રશ્ન કરવામાં આવે તો કહેવાય ગયો અને ફરીને કહીએ છીએ કે આત્મા ખરેખર ચૈતન્ય સામાન વડે વ્યાપ્ત અનંત ધર્મોનું અધિષ્ઠાતા સ્વામી એક દ્રવ્ય છે. અહીં પર્યાય છે, કારણ કે અનંત ધર્મોમાં વ્યાપનારા જે અનંત નયો એ સમય હો, તેમાં વ્યાપનારું જે એક શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પ્રમાણ પૂર્વક સ્વાનુભવ વડે તે પ્રમેય થઈ શકે. હે, એવા શુદ્ધ જ્ઞાન એક નહીંથી જુઓ તો પણ અંદરમાં જુઓ, અગરા નહીંથી જુઓ તો પણ તે અંદરમાં જુઓ. એ આખી શૈલી બહુ અલૌકિક વાત સાચું. શાસ્ત્ર ને અમૃતચંદ્રાચાર ને એટલે કેવો જ્ઞાની ના પેટ ખોલી ને મૂક્યા, સમજાણો? અહીં તો આપણે ઈશ્વરની વાત હતી, ઈશ્વર નહીં આત્મદ્રય એવો એક ધર્મ વર્તમાન છે કે એક નહી મારો ધર્મ સ્વતંત્રપણે હું થાઉં છું એ મારા ધર્મથી થાઉં છું એમ જ્ઞાની પોતાની પર્યાયના ધર્મને જોવે, એ જોઈને પણ પાછું દ્રયમાં જાય નજર. ઈશ્વર નહીં તો સ્વતંત્રતા હોવું મારે ધર્મને સ્વચ્છંદે ફાડી ખાતા સિંહની માફક દર્શન એમ સ્વતંત્રતા હું પોતે સ્વતંત્ર પરને આધીન ન થાઉ એવો પણ મારો એક ધર્મ છે, એ પણ તે જ સમય ધર્મ છે. આગે પાસે કાળે નહીં બીજા જીવને આ જીવને એમ નહીં, એક જીવને એક સમયે તે પણ સાધક સાધક જીવની વાત છો. કર્તૃત્વ નહીં સદાય રહેતો હોય તો સિદ્ધ થઈ શકે નહીં, પણ સાધક જીવ છે, સંયક દ્રષ્ટિ છે, અભેદની દ્રષ્ટિ છે, જ્ઞાન પ્રધાન કથન છે, પ્રવચન સારમાં દ્રષ્ટિ પ્રધાન કથન સારમાં એમને સત્યનું વર્ણન કર્યું. અહીં નહીં નો પર્યાય ધર્મ વર્ણન કર્યો, જ્ઞાન પ્રધાન કર્યું. સંજક દ્રષ્ટિ પોતાના અભેદ દ્રષ્ટિને જોતા પર્યાયમાં આવો મારો ભિન્ન ભિન્ન ધર્મ એક સમયમાં છે એમ શુદ્ધ જ્ઞાન પ્રમાણ વડે એક સાથે જોવે, જોઈને પછી ધર્મમાં દ્રષ્ટિ જાય. એક નહીં એક જ ધર્મને જોવે છે એ પાછળ છે, પૂરું થાય છે ને. ચાર ચાર સેના વસવાટ વડી વર્તા નહીં સમૂહ વડે જુએ તો પણ અને પ્રમાણ વળી જુએ તો પણ સ્પષ્ટ અનંત ધર્મો વાળા નિજ આત્મદ્રવ ને અંદરમાં શુદ્ધ ચૈતન્ય માત્ર દેખે. ચલો પક્ષ છે, સમજાણું કઈ? એટલે આત્મા ઉદયમાં પણ પોતાને કારણે જ સમ્યક દ્રષ્ટિ પરાધીન થઈને પ્રણમે છે. એ મારી યોગ્યતાનો ધર્મ છે, ઓલાનો નહીં, ધર્મનો નહીં. એમ બન્યું છે, સમજાણું થાય? એટલે કે છે ઇન જીવો કો પરમ આ વ્યવહાર નહીં કર પરમાધીન હૈ, પરમાધીન હૈ એટલે પોતે પોતાને કારણે આધીન થાય છે. હમણાં આવશે લાખો અગ્નિ નો આપશે પછી તો બી નિશ્ચય નહીં કર શક્તિ રૂપ પરમ બ્રહ્મ સ્વરૂપ હૈ ભગવાન પરમ આનંદ સ્વરૂપ. પરમ બ્રહ્મ સ્વરૂપ છે બધા ભગવાન, પરમ આનંદ સ્વરૂપ છે. એટલે એકલો આનંદ એમ નહીં, બધા આનંદ સ્વરૂપ એટલે દુઃખ નો ભાવ છોડવો છે ને, જીવો ને દુઃખ જોવે છે સુખ જોવે છે ને, એટલી અપેક્ષા કે બધા ભગવાન પરમ આનંદ સ્વરૂપ છે. હો આનંદ જોતો હતો ક્યાં નજર કરે, ક્યાં બીજી આનંદ હોય હો એ જીવો કો પરમ વિષ્ણુ કહેના, આને પરમ વિષ્ણુ કહેવો. જગતમાં સર્વવ્યાપક કોઈ છે એવું છે? પરમ શિવ કહેના એ અભિપ્રાય લેકર કોઈ બ્રહ્મય જગત કહેતે હૈ, કોઈ વિષ્ણુમય કહેતે હૈ, કોઈ શિવમય કહેતે હૈ. યહાં પર શિષ્ય પ્રશ્ન ક્યા, તુમ ભી જીવો કો પરમ બ્રહ્મ માનતે હો, પરમ વિષ્ણુ પરમ શિવ માનતે હો, તો હિંમત વાળે કો ક્યો દૂષણ દેતે હો? હમ તો પૂરો નહી વિભાગ કર કેવળ જ્ઞાન આદિ ગુણ કી અપેક્ષા વિતરાગ સૌપ્રણિત માર્ગ છે, વિતરાગ સર્વપ્રવીણ માણસે જેવું કોઈ એસા માનતે. પર્યાયને લક્ષમાં માનીને, ભેદને લક્ષમાં માનીને એમ આ પૂર્ણ સ્વરૂપ અખંડાન એક રૂપ છે બધાનું, એ રીતે અમે માનીએ છીએ. એ કે છે એમ પ્રશ્ન કરો નથી, સમજાય છે? વિવાક માની એસા પ્રદૂષણ નહીં હે, ઠીક કર એ નહીં માનતે. આ રીતે પર્યાયના અનંત જીવોને પર્યાયમાં ભેદ છે, વસ્તુ ભિન્ન ભિન્ન છે એમ ન જાણીને એક જ બધાને કહે છે એમાંથી દૂષણ દઈએ.